તારીખ 24/2/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના પ્રથમ અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 18.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક પ્રથમ અધ્યાય પાનું 20માં શ્રોતાનું સ્વરૂપ સુદૃષ્ટિ તરંગિણી માટે લીધું છે. અહીંયા જૈન શાસ્ત્રના શ્રોતાની યોગ્યતા કેવી હોવી જોઈએ, અથવા એવા અયોગ્ય શ્રોતા હોય છે તો એના પણ કેવા કેવા પ્રકાર છે એ વિશે પણ શાસ્ત્રકારે લીધો છે. અહીંયા જેમ પવનથી ભરેલી મશક ઉપરથી દેખાય જલ ભરી પણ અંદર તો જરા પણ પાણી નથી, મશક એટલે પાણી ભરવાનો પેલો આવે છે ને, કોષમાંથી બહાર કાઢે છે કૂવામાંથી, જેને મશક કહેવામાં આવે છે, એ પવનથી ભરેલી હોય પણ અંદર જરા પાણી નથી, પવન જ છે. તેમ જે શ્રોતા અંતરંગ ધર્મ ઈચ્છાથી રહિત છે, અંતરથી એને ધર્મ પામવાની ઈચ્છા નથી, શું ઓગે ઓગે એમને એમ ગાડું ગબડાવે જાય છે, શું કુલ ધર્મ છે અથવા ઠીક છે બીજા કરતા આપણને અહીંયા કલાક ઠીક રહે છે, શું અમસ્તકરે બેસી રહી કે ક્યાંક પસાર કરીએ એના કરતા કલાક અહીંયા ઠીક રહીએ છે, આપણને આ વાતો સાંભળવાની મજા આવે છે, શું મનોરંજન નો વિષય બને, કર્ણેન્દ્રિય નો વિષય બને, શું અંતરંગમાં ધર્મ પામવાની ઈચ્છા નથી, ઉપર ઉપરથી આવે છે, શું ક્રોધાદી કષાય પૂર્ણ છે અને ક્રોધાદી પ્રકૃતિ છે એ બધી એમને પૂરેપૂરી છે, શુદ્ધ ધર્મના નિંદક છે અને શુદ્ધ ધર્મની વાત આવે તો એને ગમતી નથી, બહુ ઊંચી વાત કરે છે, આ તો બધી અત્યારે કાંઈ આવું હાલે, અત્યારે કાંઈ આવું થતું હશે, આવી બધી એ બધો આવો ધર્મ અત્યારે ક્યાંથી, શું આ જમાનામાં થાય, એની સતયુગની વાત જુદી હતી, હું શુદ્ધ ધર્મના નિંદક છે, ધર્માત્મા તથા વક્તાના પણ નિંદક છે, એના પણ છિદ્રો જોવે, એના પણ દોષ જોવે, શું અને એની પણ નિંદા કરે. શુદ્ધ તત્વજ્ઞાન અધ્યાત્મ તત્વગર્ભિત ચર્ચા જેને ગમતી જ નથી, ઉલટા તેના પણ દ્વેષી રહ્યા કરે છે, શું શુદ્ધ તત્વજ્ઞાન આત્માના અનુભવનો વિષય, શું અધ્યાત્મનો વિષય એવી બધી ચર્ચા ચાલે ત્યારે જેમ કોઈ એલર્જી હોય એમ એને ન ગમે, અણગમો થાય, શું એ પણ વાત એ શ્રોતા માટે યોગ્ય નથી, મશક જેવા શ્રોતા કયા છે. બીજી બીજી વાતો અથવા ગમે તે અન્ય કારણે પણ સાંભળવા આવે છે, કોઈ વખત પોતાનું માન સ્થાન સંબંધ કઈ ને કઈ અનેક પ્રકારો છે એની અંદર, તો શું એની ગર્ભી ચર્ચા જેને ગમતી નથી, ઉલટા તેના પણ દ્વેષી રહ્યા કરે છે અને એનો પણ દ્વેષ કરે, અધ્યાત્મ ચર્ચા કરનારાઓનો દ્વેષ કરે અને બાહ્ય વિષધારી કુગુરુ કુદેવના પ્રશંસક છે, એટલે કોઈ ત્યાગ થોડો કરે તો એ ત્યાગીના પ્રશંસક છે, જો ભાઈ આટલો ત્યાગ કરે છે, આટલું તો એને છોડ્યું છે, ફલાણું છે આમ છે, રાત્રે તો પાણીએ પીતા નથી, શું ફલાણું છે બિલાયતી દવા ખાતા નથી, અનેક પ્રકારના ત્યાગ હોય એનો પ્રશંસક છે. આવા શ્રોતા મશાક સમાન જાણવા, અંદર પાણી નથી હવા છે એના જેવું, કે ધર્મના ક્ષેત્રમાં તો આવે છે પણ એને ધર્મ પામવાની ખરેખર ઈચ્છા નથી, પણ બીજા બીજા આવા અભિપ્રાયથી બીજાની નિંદા કરવાના અભિપ્રાયથી પણ આવે છે, તો એ પણ અભિપ્રાય સારો લઈને શ્રવણ કરતા નથી. વિપરીત અભિપ્રાય લઈને બેસે છે શ્રવણ કરવા, એને પણ પોતાના આત્મામાં ઘણું નુકસાન થાય છે. કેમ કે સત્શાસ્ત્ર છે સામે તો, અને એ જુએ છે બીજાના છિદ્રો, બીજાને નિંદા કરવાનો, એ બધી પ્રવૃત્તિમાં લાગી જાય છે, વિપરીત અભિપ્રાયથી બેસે છે, તો એ પણ પોતાના આત્માનું અહિત કરે છે. હા હા, બધી જાતની યોગ્યતાનો ખ્યાલ છે શાસ્ત્રકારને. આવા આવા જીવો પણ શાસ્ત્ર સભામાં હોય છે, સર્વકાળે હોય છે. ઋષભદેવ ભગવાનના વખતમાં ગડબડ થઈ તો પછી બીજેની ક્યાં વાત કરવી, એ તો ચોથા આરાની શરૂઆત હતી. પણ એ બધા પ્રકારના જીવો સર્વકાળે હોય છે. સંસારી જીવો તો ઘણા દૂષિત છે. હોનાર સારું હોય તો સાચા દેવગુરુ શાસ્ત્રથી આત્મકલ્યાણ કરી જાય, નહીં તો પરિભ્રમણ તો અનંતકાળ કર્યું છે ને, હજી અનંતકાળ કરશે, એનો કઈ નિવેડો આવે એવું નથી. જેમ સર્પને સુંદર દૂધપાન કરાવવા છતાં, સર્પ જેવા લીધા આવે, જેમ સર્પને સુંદર દૂધપાન કરાવવા છતાં તેનું અંતે મહા દુઃખદાયી વિષ જ થાય છે. સારામાં સારું છેડકડું દૂધ પીવડાવો પણ એ સર્પની ઝેરની કોથળીમાં તો એ પરમાણુ ઝેર થઈને પરિણમવાનું. તેમ જેને અમૃત સમાન જીનવચન સંભળાવવા છતાં, કેવા જીનવચન લીધા છે, અમૃત સમાન છે, જો પરિણમે તો અજર અમર થઈ જાય એવી વાતો છે. એવા અમૃત સમાન જીનવચન છે તેને સંભળાવવા છતાં, તે સાંભળીને પણ જે કેવળ પાપ બંધ જ કરે છે, તે સાંભળીને પુન બંધે કરતા નથી, ઉલટાનો પાપ બંધ કરે છે. તેઓ માત્ર વક્તાનું બુરું જ ચિંતવા કરે છે, દ્વેષનો અભિપ્રાય હોવાથી એનું બુરું ચિંતવા કરે છે. આવા ધર્મદ્વેષી શ્રોતા સર્પ સમાન જાણવા, તે ધર્મના દ્વેષી છે, વક્તાના દ્વેષી છે, તે ધર્મના પણ દ્વેષી છે, એ સર્પ સમાન જાણવા, અમૃત જેવી વાત એને ઝેર રૂપે પરિણમે છે. વક્તાના દ્વેષ નો લીધો છે, સીધો ઉદય છે ને, સાંભળવા અને સાંભળવાનો સીધો ઉદય છે. એટલે સીધો ઉદય છે, કાં તો રાગ થાય ને કાં તો દ્વેષ થાય. જો રાગ ન થાય તો દ્વેષ થયા વિના રહે નહીં. સાંભળવા બેઠો છે તો એને ક્યાં પ્રેમ આવે કે ચાલો આપણા હિતની ઘણી વાતો અહીંયા સાંભળવા મળે છે. શું નિમિત્તિક સંબંધે ઉપકારી જાણે, શું એવું, એટલે એનો રાગ થયા વગર રે નહીં. ઉપકારી પ્રત્યેનો રાગ થયા વિના રે નહીં. એના બદલે જેને દ્વેષ થાય છે તો એને સર્પ સમાન જાણવા. તો અહીંયા સર્પ સમાન કયા, પણ એનો દ્વેષ અને ક્રોધ વિશેષ રહેતો હોય તો એ પછી સર્પમાં સર્પિણીની કુખે જન્મ લે છે, એને સર્પ થવાનો વારો આવે છે. અહીંયા સર્પ જેવા છે શાસ્ત્રકાર કે છે, ભાવે ભાવે સર્પ જેવા હોય એ દ્રવ્ય પણ ખરાબ થાય પાછા. શું જેવી મતિ એવી ગતિ. જૈન શાસ્ત્ર સાંભળવા બેઠો છે એની વાત કરે છે, એમાં આ બધા પ્રકાર હોય છે. હા, એને કે છે સાંભળવા બેઠો છે એને કે છે ધ્યાન રાખજે, આવા દોષ ભૂલ થી તારે થવા જોઈએ નહીં, એમ વાત છે. એ બધા પ્રકાર હોય છે. એને તો ક્યાં વાત કરવાની રહે છે, એને એને દોષ લાગવાનો પ્રશ્ન ક્યાં છે? શું પછી જેમ પાડો સુંદર જળાશયમાં પાણી પીવા જાય ત્યાં પાણી તો થોડું પીએ, કેટલું પાણી, ઘડો બે ઘડા પાણી પીએ, પણ અંદર ઝાડો પેશાબાદી કરી તે જળાશયની અંદર પડી તેને ડોળી નાખે, અંદર તોફાન કરે, અંદર ઝાડો પેશાબ કરીને પાણીને ડોળી નાખે, ખરાબ કરી નાખે, એવું કરીને બધા જળને ખરાબ કરી મૂકે, થોડુંક પીએ બાકી બધું બગાડે પાણી. શું પાછળ કોઈને પીવા યોગ્ય પણ રાખે નહીં, બીજો આવે તો એને પાણી પીવાનું મન ન થાય, કારણ આવું પાણી કેવી રીતે પીવું. અને પોતાનું તથા પરનું અંગ મલિન કરી નાખે, અને એ પોતે અંદર પડે તો એને પણ મલિનતા છોંટે, કાદવ છોંટે, બહાર નીકળે છે ને કાદવ વાળા થઈને બહાર નીકળે, બીજો પાણીમાં જાય તો એને પણ મલિન થઈ જાય. તેમ સભામાં ચાર અનુયોગ સંબંધી સુંદર તત્વ ચર્ચા ચાલતી હોય, ધર્મસભામાં ચારે અનુયોગની સુંદર તત્વ ચર્ચા ચાલતી હોય, મહામંગલકારી જીનવાણીનું કથન થઈ રહ્યું હોય, જ્ઞાનીઓના જીનવચનો છે એ બધા, શું મહામંગલકારી જીવનું કલ્યાણ થઈ જાય એવા જીનવાણીનું કથન થઈ રહ્યું હોય, ત્યાં કોઈ ભોળો, ભોળો એટલે મૂર્ખ જેવો, શું જેને પોતાને હિત હિતની પોતાની બુદ્ધિ નથી, શું બુદ્ધિ ઓછી હોય એટલે અક્કલ વગરના, સારી ભાષામાં ભોળો કહેવામાં આવે છે. ત્યાં કોઈ ભોળો મંદ જ્ઞાની, ઓછી બુદ્ધિ છે, સમજણ ઓછી છે, હું કસાઈ મનુષ્ય, અને ઘણો કસાય છે એને પોતાને, એવો મનુષ્ય કોઈ એવો પ્રશ્ન કરે કે કોઈ એવી છળ ભરી વાત ચલાવી દે, શું એવો પ્રશ્ન કરે અથવા એવી કોઈ છળ કપટથી એવી વાત ચલાવી દે કે જેથી આગમના કથનનો પણ વિરોધ થાય, કુતર્ક કરે એવા, શું કે જેથી આગમ વિરુદ્ધતા થાય અને અન્ય સર્વ શ્રોતાઓના ચિત્ત ઉદ્વેગમય બની જાય, બીજાને એમ થાય કે આ વચમાં આવી ક્યાં વાતો કરે છે, અહીંયા એ વાતનો ક્યાં પ્રસંગ છે, અહીંયા એવા વાતનો વિષય ક્યાં છે, એના બદલે એવી કમરા વાત કરે, વચ્ચે એવી વાત લાવે તો અન્ય શ્રોતાઓના ચિત્ત પણ ઉદ્વેગ બનીમય બની જાય. આવા શ્રોતા પાડા સમાન જાણવા, કેટલી કેટલા વાતો લીધી છે એ પ્રમાણે પાષાણ સમાન, ફૂટેલા ઘડા સમાન, મેંઢા સમાન, ઘોડા સમાન, ચાળણી સમાન, મશક સમાન, સર્પ સમાન અને પાડા સમાન, આઠ પ્રકારના શ્રોતાઓ મહા અશુભ જાણવા, એ શ્રોતાઓ છે એ અશુભ પ્રકારના પાપી જીવો છે, એના આઠ પ્રકાર લીધા. આવા આઠ જાતના એમાં જુદા જુદા પ્રકૃતિ વાળા, અનિષ્ટ પ્રકૃતિ વાળા, પાપ પ્રકૃતિ વાળા જીવો છે. એ મહા અશુભ જાણવા, થોડા અશુભ ન જાણવા પણ મહા અશુભ જાણવા, કેમ કે જે તરવાનું નિમિત્ત છે ત્યાં પાપ બંધ કરે છે, હવે તો એને કોઈ બીજો નિમિત્ત પણ રહેતો નથી. હવે છ પ્રકારના મિશ્ર શ્રોતાઓનું સ્વરૂપ કહીએ છીએ, શું કઈક ઠીક હોય ને કઈક અઠીક હોય એનામાં, શું એવા અધકચરા પણ હોય છે ઠેકાણા વગરનું, ક્યારેક કઈક ઠીક એના પરિણામ હોય, ક્યારેક હાવ ઠેકાણા વગરના અઠીક પરિણામ હોય એવા પણ હોય છે. જેમ કોઈ ધર્મ ઉદ્યોતકારી ધર્મોપદેશ થતો હોય, ધર્મનો ઉદ્યોત થાય, ધર્મનો પ્રચાર પ્રસાર થાય એવો ધર્મોપદેશ થતો હોય, ત્યાં પોતાનાથી તો બને નહીં, પોતે તો એવું કરી શકે નહીં, પરંતુ ઉપદેશ દાતાનો જ ઘાત વિચારે, પણ હવે આ અહીંથી જાય તો સારું, હવે આ ટળે તો સારું, આ હવે મરે તો સારું, શું પોતે તો ધર્મોપદેશ કે ધર્મ પ્રચાર ન કરી શકે, પણ ધર્મ પ્રચાર થાય એના નિમિત્તે એને ગમે નહીં. શું આવા શ્રોતા બિલાડા સમાન જાણવા, એ બિલાડીઓની એવી વૃત્તિ હશે શાસ્ત્રકારમાં. કોઈ તિર્યંચ પ્રાણીઓની પણ વૃત્તિઓ ને જાણકાર હોય છે, એટલે એ જીવો કેમ તિર્યંચમાં ગયા કે આવા પ્રકારને લઈને એ એવા એવા ભાવમાં જાય છે. પછી જેમ બગલો ઉપરથી ઉજ્જવળ દેખાય પણ અંતરંગમાં મલિન પરિણામી રહ્યા કરે છે, શું એનો પાઠ ને પીછા ને બધું સફેદ છે, અંદરમાં એને માછલા ને ખાવાના ભાવ મલિન પરિણામના રહ્યા કરે છે. તેમ કોઈ જીવ બહારથી તો વિનય સહિત નિર્મળ વચન બોલે, શું ઉપર ઉપરથી તો સારી વાત કરે, નિર્મળ વચન બોલે એટલે વિનય સહિત વાત કરે, શરીર ઉપર ભભૂત આદિ લગાવી તનને મલિન દેખાડે, શું અથવા પોતે ત્યાગી થાય, ભભૂત આદિ લગાવે એટલે ત્યાગી થઈને પણ પોતાનો દેખાવ સારો, અમારે આટલું તો ખપે જ નહીં, આટલું તો અમારે છે જ, આટલું તો ઓછામાં ઓછું અમે કરીએ જ, હું આઠમ ચૌદસ તો ઉપવાસ કરીએ જ, ફલાણું આમ કરીએ, શું જાણે કે મને શરીર આદિ ઉપર રાગ જ નથી, અમે તો અમને શરીરનું કાંઈ એવું નહીં, ભલે ગમે તેમ થાય. ધર્મ જેવો દેખાય, ધર્મી જેવો દેખાય, દેખાવ કેવો કરે, ત્યાગી અને ધર્મી જેવો, સુંદર સાધુ વેશ ધારણ કરે, ગ્રસ્ત અથવા ત્યાગી પણ થાય, અને ગ્રસ્તમાં પણ ગ્રસ્તને યોગ્ય સારો દેખાવ કરે, પણ અંતરમાં મહાકષાય દ્વેષી રૌદ્ર પરિણામી હોય, શું ઘણો કષાય હોય, દ્વેષ ઘણો એને, ક્રોધ વારંવાર ઘણો દ્વેષ થતો હોય, અને રૌદ્ર ધ્યાનના પરિણામ થતા હોય, શું આર્ત ધ્યાનથી આગળ ગયા, તે પોતાના દિલમાં ધર્મનો ઘાત કરવો વિચારે પણ ધર્મ સેવન ન ઈચ્છે, એ ધર્મની ધર્મને ગ્રહણ કરવાનું ન ઈચ્છે, ભલે એ ધર્મનો ઘાત થાય, ભલે ધર્મ ટળી જાય, ધર્મનો પ્રચાર ન થાય, ધર્મી વ્યા જાય, કાંઈ વાંધો નહીં, શું પણ એ પોતે ધર્મ સેવન ઈચ્છે
નહીં,
હા ન જઈએ એટલે ન જઈએ. આવા શ્રોતા બગલા સમાન જાણવા, એ પણ પાપીમાં લીધા છે. શું જેમ પોપટને બોલાવીએ તેમ બોલે, શું શીખવાડીએ તેમ શીખે, પણ તેનો ભાવ સમજે નહીં, બે ને બે ચાર બોલે પણ ગણિતની એને કઈ જ્ઞાન નથી, રામ રામ બોલે પણ એને રામ કોણ હતા એની ખબર નથી, એને એમ કે એ પણ મરચા જેવું કઈક હશે, મને મરચું ખાવા મળે, શું જમરૂ ખાવા મળે, તો એને આવું કઈક ફળ નું નામ હશે, બિલ્લી ની ખબર નથી બિલ્લી કેવી હોય, બોલે એમ કે બિલ્લી આવે તો ભાગી જવું, બિલ્લી આવે તો ઉડી જવું, બિલ્લી આવે તો ઉડી જવું, પણ બિલ્લી કેવી છે ખબર નથી, બિલ્લી ખાઈ જાય ત્યાં સુધી એને ખબર પડે નહીં. એમ પાપ ન કરવું, ફલાણું ન કરવું, ધર્મ કરવો, બોલે બધું પણ એને કેમ થાય એ ખબર નથી. જેમ પોપટને બોલાવીએ તેમ બોલે, શીખવાડીએ તેમ શીખે, પણ તેનો ભાવ સમજે નહીં, તેમ કેટલાક શ્રોતા જીન પ્રવચનનો સ્વાધ્યાય તો કરે, શું જીન પ્રવચનનો સ્વાધ્યાય કરે, જીન પ્રવચનને સાંભળે, એ સાંભળીને શીખે, પણ તેનો પરમાર્થરૂપ ભાવ ન સમજે, આત્મામાં હિત થાય કેવી રીતે એ ન એને સમજણ પડે, ધારણા કરી જાય, આવા શ્રોતા પોપટ રૂપ જાણવા, એ પોપટિયું જ્ઞાન એને કહે છે, ગોખેલું જ્ઞાન. શું તમે આખું પ્રવચન કહો તો કડકડાટ બોલી જાવ એમ કે, બીજી આપણને કઈ ઊંડી સમજણ પડતી નથી, એટલે કે એનો કેમ આત્મામાં લાભ લેવો, એ ઉપદેશને આત્મામાં કેમ ઉતારવો એની ખબર નથી, બાકી બધું મોઢે છે, તો એ પોપટ જેવા શ્રોતા છે. એને પણ આત્મલાભ થતો નથી, ધર્મલાભ થતો નથી. પછી જેમ માટી પાણીના નિમિત્તથી નરમ થઈ જાય, માટી જેવા શ્રોતાલય છે, પણ માટી ઉપર પાણી નાખો તો કડક હોય ઢેફું એ પણ ઢીલો થઈ જાય, તથા અગ્નિના નિમિત્તથી જેમ લાખ નરમ બની જાય અને તડકો પડે કે તપાવો એટલે લાખ પણ ઓગળવા માંડે, પણ નિમિત્ત દૂર થતા પાછી સખત અને કઠણ બની જાય, અને એ ડેફા ઉપર પાછું તડકો પડે તો કઠણ થઈ જાય, લાખ પણ ઠરીને પાછી લાકડા જેવી થઈ જાય, નિમિત્ત દૂર થયું એટલી વાર લાગે. તેમ સત્સંગના નિમિત્તમાં તો જે ધર્મભાવ સહિત થઈ જાય, શું સત્સંગનું નિમિત્ત હોય ત્યારે તો એને ઘણો ધર્મભાવ આવે, એને ઘણો ભાવ આવે, ઉલસે ભાવનો ઉલ્લાસ આવી જાય. શું તેમ સત્સંગના નિમિત્તમાં તો જે ધર્મભાવ સહિત થઈ જાય, કોમળ થઈ જાય, દયાવાન થઈ જાય, વ્રત સંયમનો ધારણ કરવાનો પણ વિચાર કરે, કામ કરીએ આમ કરીએ આમ કરીએ, હમ ધર્માત્મા જીવોથી સ્નેહ કરવા ઈચ્છે, શું તથા તેમની સેવા ચાકરી કરવા પણ ઈચ્છે, પરંતુ સત્સંગનું કે શાસ્ત્રનું નિમિત્ત દૂર થતા ધર્મરહિત થઈને ક્રૂર પરિણામી બની જાય, આવા શ્રોતા માટી સમાન ધ્યાનો નિમિત્ત હોય ત્યાં સુધી જે સરી અને પછી પાછા એવા પરિણામ બગાડે નિમિત્ત ન હોય ત્યારે ક્રૂર પરિણામ થઈ જાય, તો એને કાંઈ સત્સંગની કે સત્શાસ્ત્રના ઉપદેશની કોઈ અસર રહી નથી. શાસ્ત્રકાર એમ કહેવા માગે છે કે ધર્મ ઉપદેશ છે એ એવા રસથી જીવે સાંભળવો જોઈએ કે પછી ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યારે પણ એની અસર ચાલુ રહે, એમ કહેવા માગે છે. એના બદલે ઉપદેશ વખતે તો ઘણું દેખાય એનો, પણ હાવ એવું ઉપર છલ્લું હોય કે ઉપદેશનું નિમિત્ત થાય એટલે વળી પાછા પરિણામના કાંઈ ઠેકાણા ન રહે, તો એ ઉપદેશ એ માટી જેવા શ્રોતા છે, એને પણ આત્મલાભ થતો નથી. ઉપદેશ તો એના પરિણામમાં અંતરમાં ઉતરવો જોઈએ, આ ઉતરો નથી એમ બતાવે છે, એટલે પાછી એની હાલત થઈ જાય છે. હા, પ્રેક્ટિસ કરે તો કામ આવે, નહીતર બધું એ સાંભળેલું બધું વિસ્મૃત થઈ જાય છે, એ લાંબા ગાળે તો પછી એનું સ્મરણ પણ રહેતું નથી. હા, એટલે એ પણ વિચારવા જેવું છે કે ધારણા કરી લઈએ, યાદ કરી લઈએ એમ નહીં, નિમિત્ત એ પ્રકારના ન હોય ત્યારે પણ પોતાના પરિણામ ઉજ્જવળ રહે, અને જે સત્શ્રવણ કર્યું હોય એની આત્મામાં આત્મા ઉપર અસર રહે એવા ભાવથી શ્રવણ અથવા ગ્રહણ કરેલો ઉપદેશ હોવો જોઈએ, એમ કેવું છે. હવે મચ્છર જેવા શ્રોતાની વાત કરે છે. ડાસ, જેમ ડાસ આખા શરીરમાં દરેક જગ્યાએ ચટકા ભરી જીવને દુઃખના કારણભૂત થાય છે, શું દાસ છે એ ગમે તે જગ્યાએ ચટકો ભરી લે છે અને જીવને દુઃખના કારણભૂત થાય છે, તેમ સભામાં શાસ્ત્ર વાંચન ઉપદેશ ચાલતો હોય ત્યાં અન્ય ધર્માત્મા જીવોથી દ્વેષભાવ કરી તેમનો સભા વચ્ચે પણ વારંવાર અપશબ્દ બોલે, અવિનય કરે તથા સભાને તેમ વક્તાને ખેદ ઉપજાવે, આવા શ્રોતા દાસ સમાન જાણવા. એ ધર્માત્માનો અવર્ણવાદ કરે, શું ધર્માત્માનો અવિનય કરે, તમારે એનું નામ નહીં બોલવાનું, એ અમને નહીં અહીંયા ફાવે, શું ફલાણી વ્યક્તિનું નામ નહીં બોલતા, અહીંયા એ દ્વેષ થઈ જશે, બીજું બધાનું પરિણામ આમ થશે તેમ થશે, એ બધું ડાન્સ જેવું છે. એ ધર્માત્મા જીવોથી દ્વેષ ભાવ કરે, શું અને બહુ અતિ કષાય થવાથી સભા વચ્ચે પણ ગમે તેમ બોલે, અવિનય કરે, તો એ દાસ એ બધાના ખેદનું કારણ થાય છે, દુઃખનું કારણ થાય છે. એવાને મચ્છરની દાસની ઉપમા આપી છે. ગંભીરતાથી એ દોષ ને ટાળવો જોઈએ. એટલી વાત છે, આત્મકલ્યાણ કરવા વાળા ને આવા દોષ ક્યાંથી પડે? જેમ જળોને દૂધથી ભરેલા આંચળને લગાડવામાં આવે તો પણ તે પોતાના જાતિ સ્વભાવને લીધે દૂધને ગ્રહણ ન કરતા માત્ર રુધિર જ ગ્રહણ કરે છે. જળો આવે છે ને, લોહી પીએ, શું તો એને કાયના કે ભેંસના આંચળે લગાડો તો એમાં દૂધ ભર્યું હોય એને ન પીએ, ત્યાં જે લોહી હોય એને પી જાય છે. તેમ કોઈ શ્રોતા એવા પણ હોય છે કે તેમને ગમે તેટલો રૂડો કોમળ અને સમ્યક ધર્મ ઉપદેશ કરો, પરંતુ એ દુર્બુદ્ધિ માત્ર અવગુણને જ ગ્રહણ કરે, ઉલટું ગ્રહણ કરે. ઉપદેશ તો બહુ સુંદર હોય, સમ્યક ઉપદેશ હોય, તો એમાંથી ઊંધું પકડે. સવળું લેવાને બદલે ગુણ પ્રાપ્તિ થવી જોઈએ, ગુણ પ્રગટ કરવાને બદલે અવગુણ વધારી બેસે, સિદ્ધાંતનો વિપર્યાસ કરે છે ને. એટલે ઊંટું થાય, કોઈ પણ સિદ્ધાંતમાંથી જીવને નુકસાન થાય એવો પણ પ્રકાર થઈ જાય છે જો સવળું ન લઈએ તો. એને તો એ દુર્બુદ્ધિ છે, એની મતિ વિપરીત છે, એ પોતાને અવગુણ થાય એવું ગ્રહણ કરે છે. એમ આવે એવા એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી, તો કે અમારે હવે દેવગુરુ શાસ્ત્રનું કાંઈ કામ નથી, તેમ અમે કોઈને દયાદાન પાડી શકતા નથી, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. ઠીક, એની રુચિ હોય એવું અંદર ગ્રહણ કરે, એવું ગ્રહણ. તેને એવી શ્રદ્ધા છે કે અમે આવો ઉપદેશ તો ઘણો સાંભળ્યો, શું આવું તો બધું અમે ઘણું સાંભળ્યું છે, આ બધી અમને ખબર છે, શું બધું જાણીએ છીએ અમે, આવો ઉપદેશ તો ઘણો સાંભળ્યો, કોઈ અમારું શું ભલું કરી શકે એમ છે. અમને અમારું કોઈ ભલું કરી શકે નહીં, અમારા ભાગમાં જે થવાનું હશે તે થશે. તો અમારું જે થવાનું હોય ક્યાં આ બીજા કોઈ અમારું ભલું કરી શકે નહીં, દેવગુરુ શાસ્ત્ર કાંઈ અમારું કરી શકે નહીં. તો એ ઉપદેશમાંથી સિદ્ધાંતને વિપરીત પરિણામ આવે છે, એ આવા પરિણામવાળા શ્રોતા જળો સમાન જાણવા, એ ગમે તે વાતમાંથી અવગુણ થાય એવું લઈ લે છે, અને એ જગ્યા છે, ઊંધું લેવાની પણ જગ્યા છે. સિદ્ધાંત તો આત્માનું હિત કરવા માટે કયો છે, ઉપદેશ તો આત્માના હિતાર્થે છે, એના બદલે અહિત માંથી થાય એવું કાઢે તો એ દૂધ પીવાને બદલે જેમ જળો લોહી પીએ છે એવો પ્રકાર થઈ ગયો. એ શું બીજી અપેક્ષા લગાવીને એને અવગુણ થાય એવી પરિસ્થિતિમાં આવી જાય છે, શું લાભ થવાને બદલે નુકસાન થાય છે. અને હા, એવું બધું થાય છે, ધર્મસ્થાનમાં પણ આવી ભૂલો સંભવિત છે. આ જીવે પણ આવી ભૂલો અનંતવાર કરી છે, હવે ન કરે એટલા માટે એ વાત છે. અનંતકાળ કેમ ગયો, એ બધા ભાવ કર્યા ને બધા ફળ એના ભોગવા છે, કઈ બાકી રાખ્યું નથી. એ પ્રમાણે બિલાડા સમાન, બગલા સમાન, પોપટ સમાન, માટી સમાન, ડાંસ સમાન અને જળો સમાન વળી છ પ્રકારના મિશ્ર શ્રોતાઓ છે. પેલા કરતા હળવા, આગળ જે કહ્યા હતા એના કરતા થોડા હળવા છે. તેમાં માટી ને પોપટ સમાન શ્રોતા મધ્યમ જાણવા કે એને થોડી ઘણી અસર થાય છે તો એ મધ્યમ શ્રોતા છે હો. અને તે સિવાયના ઉપરના આઠ મળીને બારે પ્રકારના શ્રોતા છે તે અધમ જાણવા. ઠીક, માટી સમાન છે એ કાંઈક ઠીક છે કે ધારણા કરે છે પણ બીજા અનિષ્ટ પરિણામ નથી કરતા. અને આ તો ધર્મોપદેશ મળવા છતાં પણ પરિણામ ઘણા બગાડે છે તો એ અધમ શ્રોતા જાણવા. હવે ગાય, બકરી અને હંસ સમાન ત્રણ પ્રકારના ઉત્તમ શ્રોતાઓ કહે છે. હવે સારા શ્રોતાઓ કેવા હોય એ આપવા છતાં શું તેને બહુ બહુ રૂચિપૂર્વક અંગીકાર કરી પોતાનું ભલું કરે. ઉપદેશ થોડો સાંભળે પણ અંગીકાર ઘણો કરે. થોડું મળે ને લીએ જાજુ, શું ઓછો ઉપદેશ સાંભળે ને એને અંગીકાર ઘણો કરે છે. હા, બહુ બહુ રૂચિપૂર્વક અંગીકાર કરી પોતાનું ભલું કરે તથા એ ઉપદેશથી મને રૂડા તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આવો ઉપદેશ મળતા મને સુંદર તત્વજ્ઞાન મળ્યું છે. ઓહો, મારું ભાગ્ય છે. શું આવી વાત સાંભળવા ક્યાંથી મળે આત્માનું કલ્યાણ થાય એવી. એને એમ લાગે કે ઓહો મારું ભાગ્ય છે એમ સમજી તે ઉપદેશને તથા ઉપદેશદાતાને વારંવાર પ્રશંસા કરે. ઉપદેશ પણ એને એટલો રૂચે એનો મહિમા કરે, ઉપદેશ દેનારની પણ પ્રશંસા કરે. ઉપદેશદાતાનો બહુ બહુ ઉપકાર માને, શું થોડો નહીં પણ બહુ બહુ ઉપકાર માને. પોતાને પણ તે ઉપદેશ લાભથી ધન્યરૂપ સમજે. આ તો શ્રોતાની વાત છે. ઉપદેશદાતા એ અપેક્ષા રાખે નહીં. પાછું એ સાથે વિચારવાનું છે કે ઉપદેશદાતાને એ અપેક્ષા હોય તો તે યથાર્થ નથી, એ નુકસાન. અહીંયા તો શ્રોતાની વાત ચાલે છે. ઉપદેશદાતાનું બહુ બહુ ઉપકાર માને, પોતાને પણ તે ઉપદેશ લાભથી ધન્યરૂપ સમજે અને પોતાને એ લાભ મળ્યો છે એટલે પોતાને પણ ભાગ્યશાળી સમજે કે સારો યોગ થઈ ગયો. આવી વાત આપણને જિંદગીમાં સાંભળવા મળી નહોતી, હવે મળે છે. આવા શ્રોતા ગાય સમાન જાણવા કે થોડામાંથી પણ ઘણું લે છે અને એને વક્તા પ્રત્યે અને ઉપદેશ પ્રત્યે બહુમાન વર્તે છે એટલે એનું પરિણામ સારું આવશે. એનું પરિણમન સારું થશે અને એનું પરિણામ પણ ભવિષ્યમાં સારું આવશે એટલે ઉત્તમ પ્રકારના શ્રોતા છે. પણ છતાં મૂળ તો આમાંથી ચાલ્યું આવ્યું ને, ઉપદેશ તો આ ચાલ્યો આવે છે. પછી ઓલાને ઓળખાણ નથી એટલે પછી ગમે એવાનું પણ બહુમાન કરે છે. પણ વાત તો એને બહુમાન કરવું એ વાત એને સમજાણી છે. એના પ્રત્યે તો વિશેષ બહુમાન આવ્યા વગર રહે નહીં. શું એ ગાયની વાત લીધી, હવે બકરીની વાત કરે. જેમ બકરી નીચી નમી પોતાનો ચારો ચરે જાય. શું કરે બકરી? નીચી નમીને પોતાનો ચારો ચરે જાય, નીચે માથું રાખીને પોતાનો કોઈથી દ્વેષ ભાવ ન કરે. છાની માની પોતાનો જળાશયમાં પાણી પીવા જાય ત્યાં પણ ઢીંચણ ભર નમીને ધીરેથી પાણી પીએ પણ જળને બગાડે નહીં. ઓલા પાડાને જેમ ગોઠણ ભર નીચી નમી ખાલી મોઢું બોલી બૂટી અને પાણી પી લે છે તેમ જીવ શ્રોતા સભામાં શાંતિપૂર્વક બેસે. શું શાંતિપૂર્વક શ્રવણ કરે કોઈ આડી વાત કરતો હોય તો તે તરફ લક્ષ પણ ના આપે, કોઈ અવાજ કરતા હોય તો એના ઉપર ધ્યાન ના આપે, પોતાનું ધ્યાન રાખે શ્રવણમાં. પુણ્યકારક કથનને ગ્રહણ કરે અથવા હિતકારક કથનને ગ્રહણ કરે અને પોતાના કામથી જ કામ રાખે, બીજી પંચાતમાં પડે નહીં. આવા શ્રોતા બકરી સમાન જાણવા, એ ચૂપચાપ પોતાનું કામ કરે જાય, કોઈની યારે લપન છપન નહીં, કોઈ આડીવળી વાત કરે તો અહીંયા જોડાય નહીં. પછી હંસ જેવા શ્રોતા લીધા, જુઓ એ બહુ ઉત્તમ લીધા છે. જેમ હંસને દૂધમાં પાણી ભેળવી આપો તો પણ તે પાણીને ન પીતા માત્ર દૂધને જ અંગીકાર કરે છે, એ દૂધ માને જુદું પાડી દે, એમને કુદરતી હોય છે. હંસની ચાંચમાં એવી ખટાશ ઘણી તીવ્ર હોય છે, જેમ લીંબુની ખટાશ તીવ્ર છે. ચાંચ બોળે એટલે સીધું દૂધનું કોકડું વળી જાય, જુદું પડી જાય, પાણીથી દૂધ જુદું પડી જાય, કોકડું ખાઈ જાય, પાણીને ન પીએ. કારણ કે તેની ચાંચ જ એવા પ્રકારની હોય છે કે તેનો સ્પર્શ થતા જ પાણી અને દૂધના અંશો જુદા જુદા થઈ જાય છે. તેમ શુદ્ધ દ્રષ્ટિનો ધારક ભેદ વિજ્ઞાની આત્મા, જો જ્ઞાની લીધો અહીંયા, તેમ શુદ્ધ દ્રષ્ટિનો ધારક ભેદ વિજ્ઞાની આત્મા નાના પ્રકારનો ઉપદેશ સાંભળી પોતાની બુદ્ધિથી નિર્ધાર કરે, અનેક પ્રકારનો ઉપદેશ સાંભળીને સ્વતંત્ર નિર્ધાર કરે, આત્મકલ્યાણ કરવાની રીત સ્વતંત્રપણે ગ્રહણ કરે, પરમ પુરુષોના વાક્યોની સાથે પોતે કરેલા નિર્ણયને સરખાવે, મેળવણી કરે કે મારો નિર્ણય આ જીન વચનને અને મહાપુરુષના વચનની સાથે મેળ ખાય છે કે ભૂલ પડે છે, ફેર પડે છે. જો ફેર પડે તો પોતાની ભૂલ સમજે, શાસ્ત્રકારની ભૂલ સમજે નહીં, શ્રી ગુરુની ભૂલ ન સમજે, પોતાની ભૂલ સમજે. તેમ પરમ પુરુષોના વાક્યોની સાથે પોતે કરેલા નિર્ણયને સરખાવે અને તેથી જે તત્વજ્ઞાન પૂર્વક અર્થ નિર્ણય થાય અને એ રીતે મેળ ખાઈને તત્વજ્ઞાન પૂર્વક અર્થ ને એનો નિર્ણય થાય એને તેને અંગીકાર પણ કરે અને જીવનમાં ઉતારે તથા અન્ય સર્વને છોડે અને એ ઉપદેશને ગ્રહણ કરીને બાકીનું છોડી દે છે, આવા શ્રોતા હંસ સમાન જાણવા. આ હંસ જેવા શ્રોતા છે, અંદરથી માલ લઈ લે, ઉપદેશમાંથી માલ લઈ લે. તપાસવાની પરખવાની કસોટી સમાન ચાર પ્રકારના મહા ઉત્તમ શ્રોતાઓનું સ્વરૂપ કહીએ છીએ. ઓલા ઉત્તમ કયા હતા, હવે મહા ઉત્તમ શ્રોતાને કહીએ છીએ. જેમ નેત્ર ભલાબુરાને નિર્ણય રૂપ જોઈ શકે છે તેમ ભલાબુરા ઉપદેશને નિર્ણય રૂપ જાણી બુરાને છોડી ભલા ઉપદેશનું દ્રઢ શ્રદ્ધાન જેવો કરે છે તેમને નેત્ર સમાન શ્રોતા જાણવા. શું ઉપદેશમાં અનેક પ્રકારના ઉપદેશદાતા હોય છે તો જ્યાં ઉત્તમ ઉપદેશ હોય ત્યાં ગ્રહણ કરવા માટે જાય, જીવનું ગુરુ થાય એવો એવા ઉપદેશ હોય તો ત્યાં એ ગ્રહણ કરવા માટે જાય નહીં. એટલો જેને વિવેક હોય છે, ભલા બુરાને તારવવાનો જેને વિવેક હોય છે એની વાત લીધી. ગંદકી છે ત્યાં આપણે નથી જવું એવી રીતે એમ જ્યાં મલિનતા હોય ત્યાંથી છૂટી જાય, ને સારો ઉપદેશ હોય, આત્મકલ્યાણનો ઉપદેશ હોય એને ગ્રહણ કરે, આત્માનો અહિત થાય એવી વાતો હોય તો ત્યાંથી એ સ્થળ પોતે છોડી દે, અથવા અપસિદ્ધાંતોની વાત ચાલતી હોય એવા પણ વક્તા ઊંડા સિદ્ધાંત સમજાવે, ઊંધી વાત સમજાવે, પોતાને મોટી દોષ છે તો એ ત્યાં શ્રવણ કરવા બેસે નહીં. સામાન્ય શ્રોતા એવો ભિન્ન તારવી શકે, પણ જે મહાશ્રોતા છે એવો ભેદ તારવી શકે છે કે આમાં અપસિદ્ધાંતો અહીંયા ચાલે છે, અહીંયા આપણે ઉપદેશ આનો ઉપદેશ શ્રવણ કરાય નહીં. શાસ્ત્ર તો સારું હોય, શાસ્ત્ર ઉચ્ચ કોટીનું રાખે, પણ ઉપદેશની અંદર વિપરીતતા કરે તો પણ એ સાંભળવા બેસે નહીં. જેમ દર્પણમાં પોતાનું મુખ જોઈ તે ઉપર લાગેલી રજ મળ વગેરે ધોઈ મુખને સાફ કરવામાં આવે છે. શું? જેમ દર્પણમાં પોતાનું મુખ જોઈને મુખને સાફ કરવામાં આવે છે, કાંઈ પણ એના ઉપર ધૂળ લાગ્યું હોય, કાંઈ લાગી ગયું હોય તો, તેમ સમ્યક ઉપદેશ સાંભળી પોતાના ચૈતન્ય સ્વભાવમાં અથવા આત્માને લાગેલી કર્મરજને દૂર કરી આત્મપ્રદેશોને નિર્મળ કરવાનો જે ઉપાય કરે છે તે દર્પણ સમાન શ્રોતા જાણવા. આ અંતર મેળવણી કરીને મલિનતાને કાઢવા વાળા શ્રોતા છે, ઉપદેશને પોતાના આત્મામાં મીંડવે અને પછી એમાં જે કાંઈ કાઢવા જેવું હોય તેને દૂર કરી નાખે. જેમ દર્પણનો ઉપયોગ કરે છે મેલ કાઢવા માટે મુખાકૃતિ ઉપરના, એમ દર્પણની જેમ ઉપદેશનો ઉપયોગ કરે. પછી જેમ ત્રાજવાની દાંડી વડે ઓછું વધતું તરત જણાય આવે, શું એ ત્રાજવાની દાંડી કોઈની શરમ રાખે નહીં, જે બાજુનું વજન વધે એ બાજુ તરત જ નમે, એ તાજવાની દાંડી કાંઈ ઈચ્છા પ્રમાણે કામ ન કરે, વજન પ્રમાણે કામ કરે. જેમ ત્રાજવાની દાંડી વડે ઓછું વધતું તરત જણાય આવે, અથવા તે દાંડી ઓછા વધતાનું જેમ તોલન કરે છે, તેમ સદગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા ઉપદેશને પોતાની બુદ્ધિ વડે સમ્યક પ્રકારે પૂર્વ મહાપુરુષોની આમના અનુસાર તોલન કરે છે. આટલી શરત નાખી કરે છે સ્વતંત્ર, આમનાય પણ જાળવે છે અને સ્વતંત્રતા પણ રાખે છે. એ તોલન કરે છે, એને તુલનાત્મક બુદ્ધિ કહી છે. શું? એ તોલન કરે ઉપદેશનું. એટલે શું? ઉપદેશની અંદર પણ કોઈ સામાન્ય હિતની વાત છે, કોઈ વિશેષ હિતની વાત છે, કોઈ સામાન્ય સિદ્ધાંત છે, કોઈ મહાસિદ્ધાંત છે. શું? ઊંચામાં ઊંચી કોટીના અધ્યાત્મ સિદ્ધાંતો હોય તો એને એના પ્રમાણમાં એનું તોલન કરે, એ વાતને એ હળવાશથી ન લીએ. જે વાત ગંભીર હોય, પરમ હિતકારી હોય તો એની ગંભીરતા પણ એટલી સમજે. શું? તેમ સદગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા ઉપદેશને પોતાની બુદ્ધિ વડે સમ્યક પ્રકારે, પોતાની બુદ્ધિ વડે એટલે સ્વતંત્રપણે, સમ્યક પ્રકારે એટલે આત્માનું હિત થાય એવા પ્રકારે, આત્માને સન્મુખ થાય એવા પ્રકારે, આત્માથી દૂર જાય એવા પ્રકારે નહીં, અને પૂર્વ મહાપુરુષોની આમના અનુસાર, કે એ મહાનુભવી પુરુષોએ આ જ રીતે એ વાતને અંગીકાર કરી, આ જ રીતે એ વાતને સમજાવી છે, એનાથી વિરુદ્ધ જવાની વાત નહીં. એ ભલે ગમે એમ કે અમે તો સ્વતંત્ર છીએ, એમ નહીં સ્વતંત્ર. આમનાય પાછા શ્રી ગુરુની મહાપુરુષની આમનાય ઢાળવે છે. વળી જે ઉપદેશ પોતાને ઉપયોગી લાગે તેને તો વળી જે ઉપદેશ પોતાને અનુપયોગી લાગે તેને તો છોડે છે, તો પોતાને જરૂર નથી, અપ્રયોજન ભૂત છે એને છોડી દેશે. અનુપયોગી કયો કે અપ્રયોજન ભૂત કયો? એક જ વાત છે, તો એને તો છોડે છે તથા એટલે પોતાને લાગુ પડતો નથી એવો ઉપદેશ છે. કેમ કે આ તો મેડિકલ સ્ટોર છે ને દવાનો, બધા ઉપદેશ એક જીવને લાગુ ન પડે અને બધો ઉપદેશ બધા જીવને પણ લાગુ ન પડે. તો એ બી તારવણી કરતા આવડે છે જેને, કે મને આ લાગુ પડતો પડતી વાત નથી. તથા અધિક ફળદાતા ઉપયોગી ઉપદેશને અંગીકાર કરે, એટલે પોતાને પ્રયોજનભૂત હોય એવા ઉપદેશને અંગીકાર કરે, અંગીકાર કરે છે. આવા શ્રોતા ત્રાજવાની દાંડી સમાન જાણવા, આવા જે શ્રોતા છે એ ત્રાજવાની દાંડી સમાન જાણવા, એ બરાબર બેલેન્સ રાખી શકે છે. આપણે સંતુલન શબ્દ નથી વાપરતા ભાઈ, આ સિદ્ધાંત અને આ સિદ્ધાંત એ બે વચ્ચે સંતુલન રાખવું. શું? દ્રવ્યની મુખ્યતા કરવી, પણ શુષ્ક જ્ઞાનીને સ્વચ્છંદી થવું નહીં. પર્યાયની મુખ્યતા ન કરવી, પણ છતાં પર્યાયમાં પોતાનું હિત થાય એ પ્રકારે સંતુલન રાખવું. સંતુલનનો વિષય તો આપણે એક પ્રકરણ આખું લીધું છે, તત્વાનુશીલનમાં એક પ્રકરણ લીધું છે આના ઉપર. અનેકાંત અથવા સમ્યક સંતુલન છે, કેમ કે સિદ્ધાંતનો વિષય એવો છે કે જો બરાબર ન સમજે તો બે સિદ્ધાંતને સામા સામા ભીડાવી બેસે, એકે બાજુનું સંતુલન રહે નહીં, ખોઈ બેસે, ઉપદેશની એકે વાત એને લાગુ પડે નહીં. તો સંતુલન રાખવા વાળા પણ શ્રોતાઓ હોય છે એને ત્રાજવાની દાંડી સમાન શ્રોતા ગણવામાં આવ્યા છે. બેલેન્સ રાખવું, કાં તો નિશ્ચયાભાસી થઈ જાય, કાં વ્યવહારાભાસી થઈ જાય. અને બે જગ્યાએ બેલેન્સ રાખતા એનું આવડે તો ઉભ્યાભાસી પણ થઈ જાય, પ્રમાણાભાસી પણ થઈ જાય. એકે ન થાય એવું બેલેન્સ રાખવું પડે એમ કે છે. શું એવો વિષય છે જરા? શું પુરુષાર્થ કરવો એમ ઉપદેશ આવે, છતાં કર્તૃત્વ પણ એ પુરુષાર્થ કરવાની વાત ક્યાંય નથી. એ બધું સંતુલન રાખવું જોઈએ. શું એવું? ઉદાર થવું, ઉદાર થવું પણ ઉડાવ થવું નહીં. શું? લૌકિક ગુણોમાં પણ સંતુલન રાખવું પડે છે ભાઈ, ઉદાર થજો પણ ઉડાવ ન થતા. લૌકિક ગુણમાં બધે બધું બરાબર રાખવું પડે છે કે નહીં? હા, કરકસર કરજો પણ કંજૂસ નહીં થતા, એમાં પણ બધું રાખવું પડે છે કે નહીં? ખાવું ખરું પણ વધારે પડતું ખાવું નહીં, નહીં તો અપચો થઈને રોગ થશે. એ રીતે એમ ઉપદેશને અંગીકાર કરવામાં પણ સંતુલન રાખવું. જેમ કસોટી ઉપર ઘસી ભલાબુરા સુવર્ણની પરીક્ષા કરવામાં આવે છે, શું? કસોટી ઉપરથી સોનું કેટલું શુદ્ધ છે કેટલું અશુદ્ધ છે એની પરખ કરવામાં આવે છે, તેમ રૂડા શ્રોતાઓ વિશેષ આ તો મહાશ્રોતા લીધા છે ને, ઉત્તમ મહા ઉત્તમ શ્રોતા, તેમ રૂડા શ્રોતાઓ પોતાની સમ્યક બુદ્ધિરૂપ કસોટી ઉપર પ્રાપ્ત થયેલા ઉપદેશને ચડાવે અને તેમાં હિતકારી અહિતકારી ઉપદેશને સમ્યક પ્રકારે જાણી અહિતકારીને છોડી હિતકારીને ગ્રહણ કરે તે શ્રોતા કસોટી સમાન. પ્રયોગથી પ્રયોગની કસોટી છે આમાં ઉપદેશ. આ તો મહાવીર ભગવાનનો ઉપદેશ છે માટે સારો છે એમ ન ચાલે. મહાવીર ભગવાનના નામે કોઈક બીજો લખી નાખશે તો તને ખબર પડશે નહીં, તું મહાવીર ભગવાનનો માનીને આવેલો જઈશ. શાસ્ત્રમાં તો મોટા પુરુષના નામથી ઉપદેશ આવે. શું? કે આ ફલાણા ભગવાને કહ્યું છે, આ મહાવીર ભગવાને કહ્યું છે, આ કૃષ્ણ ભગવાને કહ્યું છે, આ ફલાણાએ કહ્યું છે. ખરેખર કોણે કહ્યું છે એ તો ભગવાન જાણે, પણ એના નામે કોઈ વેપાર ચલાવી જાય તો કસોટી હોય એને ખબર પડે, કસોટી ન હોય એને ખબર પડે નહીં. માટે ઉપદેશ છે એને પ્રયોગની કસોટીએ ચડાવીને ગ્રહણ કરવો અને એના સારા સારનો નિર્ણય કરવો. નહીતર એ બધી વાત નામથી આવે માટે સત્ય છે એમ હોઈ શકે નહીં. એવી પોતાની સ્વતંત્ર તૈયારી જોઈએ. પ્રયોગમાં આવે તો એ મહા ઉત્તમ શ્રોતામાં છે. બરાબર. ઉપદેશને પ્રયોગ કરીને ગ્રહણ કરવાની જેની કાર્ય પદ્ધતિ હોય તે મહા ઉત્તમ શ્રોતામાં એનો સમાવેશ થાય. એ વર્ગમાં એ આવે. કેમ પેલાના વખતમાં શું કરવા ટાઈમ રહેતો હતો? પેલાના વખતમાં કેમ ટાઈમ રહેતો હતો? કે બહુ જરૂરિયાતો નહોતી. હવે તો જ જરૂરિયાતો વધારી નાખી છે. તો જરૂરિયાત ઘટાડવી. સીધી વાત છે કે જરૂરિયાત ઘટાડવી. બરાબર છે. સાદું જીવન હોય, સાદી રહેણી કરણી હોય તો મજાનો ટાઈમ મળે. શુક્રવાર ટાઈમ ન મળે. અને ટાઈમ નથી મળતો એનો અર્થ કે ટાઈમ ક્યાંક તો ખર્ચે છે ને. ટાઈમ તો જે છે એ છે, જ્યાં એને જરૂર લાગે ત્યાં ખર્ચે છે કે નહીં. હે, તો એને અહીંયા જરૂર નથી લાગી એમ નક્કી થયું. જ્યાં એની જરૂરિયાત છે ત્યાં ટાઈમ દેવો જ પડે છે. શું, જ્યાં એને રસ છે ત્યાં ટાઈમ દે જ છે ગમે ત્યાંથી. માટે આ વાત સર્વોત્કૃષ્ટ જરૂરિયાતની છે. ઓલી જરૂરિયાત તો વર્તમાન પ્રસંગ કે વર્તમાન જીવન પૂરતી છે, અને આ તો અનંતકાળ સુધારવાની વાત છે. તો પ્રાયોરિટી આને દેવી જોઈએ કે ન દેવી જોઈએ? હે, એટલે એ બધી વાતો બહાના પકડવાની રહી જાય છે. તેમ રૂડા શ્રોતાઓ પોતાની સમ્યક બુદ્ધિ રૂપ કસોટી, આ સ્વતંત્ર વાત લીધી, પોતાની સમ્યક બુદ્ધિ રૂપ કસોટી, સારી બુદ્ધિ છે, આત્મહિત કરવાની બુદ્ધિ છે, અને એવા ઉદ્દેશથી જે પ્રયોગ કરે છે, ગમે એમ પ્રયોગ કરે છે એમ નહીં, આત્મહિત થાય એવા એવો ઉદ્દેશ ધારણ કરીને જે પ્રયોગ કરે છે અને પ્રાપ્ત થયેલા ઉપદેશને ચડાવે, એને અંગીકાર કરે અને તેમાં કોઈ વાત છોડવા જેવી હોય, પોતાને લાગુ પડતી ન હોય અથવા હિતકારી હોય તો એને સમ્યક પ્રકારે જાણીને છોડે છે. એવા શ્રોતાને કસોટી સમાન શ્રોતા જાણવા. વળી શુશ્રુષા શ્રવણ ગ્રહણ ધારણ મનન, એટલે પ્રશ્ન અને અપો એટલે ઉત્તર. ઉવા અપો કે છે ને, ઉવા અપો એટલે પ્રશ્ન ઉત્તર, અને તત્વ નિર્ણય, એ આઠ ગુણો સહિત જેનું અંતકરણ હોય. શું? શુશ્રુષા એટલે સેવા, સેવા કરવાનો ભાવ, શ્રવણ કરવાનો ભાવ, ગ્રહણ કરવાનો ભાવ, ગ્રહણ કરેલાને ધારણ ટકાવી રાખવાનો ભાવ, એનું ઊંડું ચિંતન કરવાનો ભાવ, એમાં ઊંડા ઉતરવા માટે પ્રશ્નોત્તર કરવાનો ભાવ, એ પ્રકારે જેના પરિણામો હોય છે તે યથાર્થ તત્વ નિર્ણય કરી શકે છે. એ આઠ ગુણો કોનામાં હોય કે જેનું અંતકરણ હોય, ગુણો સહિત, આઠ ગુણો સહિત જેનું અંતકરણ શુદ્ધ હોય, તેવા શ્રોતા જ મોક્ષાભિલાષી જાણવા. જો મોક્ષ અભિલાષી લીધા, પૂર્ણતાના અભિલાષી શ્રોતા જાણવા કે એને આવા આઠ પ્રકાર હોય, એને પૂર્ણ શુદ્ધ થવું છે, અંતકરણથી શુદ્ધ થવું છે, એનામાં આવા આઠ ગુણ હોય છે. ત્યાં સુધી વાત છે કે કોઈને શાસ્ત્ર શ્રવણ અને વાંચન તો ગમે પણ પ્રશ્ન ન કરી શકે. ગુરુદેવ ઘણી વાતો કરતા, બહુ સારું વાંચન છે, વાંચન સારું છે પણ પ્રશ્નો ઉત્તરમાં આવતા ન હોય કોઈ દિવસ, તો એમને એમ લાગે કે આ વાંચે છે પણ એને કઈ પ્રશ્ન ન થતો એવું તો બને નહીં, તો પછી પ્રશ્નો ઉત્તરમાં કેમ આવતા નથી? તો એની એટલી યોગ્યતાની ખામી જોતા હતા. આમ વાંચન સારું હોય, ધારણા સારી હોય, શું આમ એનું વર્તન વલણ સારું હોય બધું, પણ પ્રશ્ન ઉત્તર ન કરે. ઠીક, બહુ ઉપયોગ સૂક્ષ્મ હતો ગુરુદેવનો. તો હજારો માણસો પરિચયમાં આવેલા, એટલે બહુ ખ્યાલ આવી જાય એમને. એ સૂક્ષ્મ વિચારધારાને જ્ઞાનની સૂક્ષ્મતા હોવાથી બધો અનેક પ્રકારનો ખ્યાલ આવી જાય છે. શુશ્રુષા એટલે સેવા, બહુમાન કરે, સેવા શુશ્રુષા નથી કરતા, સેવાની સાથે એનો અધરવડ જોડવામાં આવે છે. સેવા શુશ્રુષા, સારી, આમ તો શુશ્રુષા એટલે સારી રીતે શ્રવણ કરવા માટે જેની નમ્રતા વિશેષ થઈ છે એ સેવા પણ કરે છે, શુશ્રુષા પણ કરે છે. એ પહેલાના જમાનામાં વેદોની અંદર તો એ બધી વાત આવતી, અને એ બધું પુરાણોમાં એ બધી વાત આવે છે. આમાં શ્રી કૃષ્ણ પુરાણ છે, તો શ્રી કૃષ્ણ પોતે તો એ તો મહાન રાજકુંવર, પુણ્યશાળી, જબરજસ્ત છે, છતાં એ જ્યારે સાંદીપનિ ઋષિના આશ્રમમાં વિદ્યા ભણવા જાય છે તો એ સવારે ઉઠીને બધાની સાથે લાકડા વીણવા જાય. ઋષિ પત્ની હોય, એ ઋષિનો આહાર બનાવે તો એને બળતણ જોઈએ ને, તો જંગલમાં તો કાંઈ ગેસ ને કાંઈ વ્યવસ્થા કોલસાની છે નહીં, ત્યાં તો લાકડા વીણવા જવાનું હોય. તો એમ નહીં કે બીજા સુદામા જાય ને અરે શ્રી કૃષ્ણ નો જાય એમ ન હોય, એ સુદામાની હારે એ પોતે જાય. શું પછી ચાર વાગે બધાને ઉઠવાનું, તો એ ચાર વાગે ઉઠી ગયા, રાજકુમાર છે ભલે હુતા એને હોવા દે એમ ન હોય, એને ચાર વાગે ઉઠવાનું. શું એ ચાર વાગે ઉઠીને એ જે સજ્જાય ને સ્વાધ્યાય કરતા એ કરવા બેસે, એ શું બતાવે છે કે એને વિદ્યા ભણવાની ગરજ છે. જેને વિદ્યા ભણવાની ગરજ હોય એને વિદ્યા ચડે, ઠૂંઠ થઈને બેસાઈને વિદ્યા ચડે નહીં, એમ કેવું છે. એ બધા જે પ્રસંગો છે મહાપુરુષના એ બોધ લેવા માટે છે ખરેખર. તો શું એ પેલા એ જમાનો હતો કે જેના જે ગુરુને ત્યાં વિદ્યા શીખવા જાય એનું નાનામાં નાનું કામ કરે. શું લાકડા વીણવા જાય એનો અર્થ શું કે એનું નાનામાં નાનું કામ કરે એવી રીતે. શું એ જાતનો એક વિનય છે, શુશ્રુષા એટલે વિનય જેનામાં અતિશય પ્રગટ થયો છે એને શુશ્રુષા કહે છે. શું આપણે ભણવામાં આવતો, આપણે સાથે કેવી રીતે ભણ્યા છીએ, સુદામાજી મળે છે ત્યારે કે છે આપણે કેવી રીતે સાથે ભણ્યા છીએ, ઘરે લાકડા વીણવા જતા, હારે સ્વાધ્યાય કરતા વહેલા ઉઠીને, આપણે આમ કરતા, આપણે આમ કરતા, ગુરુના કપડા ધોતા અને કપડા ધોવે, બધી બધી સેવા કરે, પક્ષમપી કરે. શું એ શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ એ બધા ઉત્તમ શ્રોતાના ગુણ છે. એ મોક્ષાભિલાષી જે શ્રોતા હોય એના એ બધા ગુણ જાણવા, એ પ્રમાણે પ્રસંગ અનુસાર જુદા જુદા પ્રકારના શ્રોતાનું સ્વરૂપ જાણવું અને પોતાના અવગુણ હોય તો દૂર કરવા, ગુણ પ્રગટ કરવા. એ અહીંથી સુદ્રષ્ટિ તરંગિણીમાંથી એ વાત લીધી છે. કાલથી પછી મૂળ શાસ્ત્ર જે મોક્ષ માર્ગ પ્રકાશકની સાર્થકતા ગ્રંથની છે એ વિષય હવે પછી લે.